શ્રી મદરાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 69, મૂળ કેસેટમાં અવાજ ઘોઘરો છે.
શ્રી મદરાજચંદ્ર વચનામૃત પત્રાંક 913 ચાલે છે.
આકુલતા અને નિરાકુલતાનો ભેદ જેને સમજાય અથવા આકુલતા અને નિરાકુલતાના બંને પ્રકારના પરિણામો
અંતરંગમાં નિર્ણય થાય તો એ બહુ સ્વાભાવિક છે કે જીવ આકુલતા છોડી અને નિરાકુલ ભાવ પ્રત્યે આવે, આકુલતાથી ઉપેક્ષિત થાય અને નિરાકુલતામાં સ્થિર થાય.
જેમ રસ્તે ચાલતો માણસ તડકોને છાયો એમ બે ભાગમાં રસ્તો હોય
તો તડકો છોડીને છાંયે ચાલે છે. સ્વાભાવિકપણે તડકાથી બચીને છાયામાં ચાલે છે. તેમ જીવના પરિણામમાં જીવની ચાલ છે અને ત્યાં બે પ્રકારના પરિણામ છે.
જે શુભાશુભ પરિણામ છે
એમાં આકુલતા રહેલી છે, અને જે જ્ઞાન સામાન્ય જ્ઞાનના પરિણામ છે એમાં પણ જે જ્ઞાન સામાન્ય જ્ઞાનનું અંતરંગ છે એમાં નિર્વિકલ્પ જ્ઞાન ધારા સદાય ચાલે છે, સર્વ જીવોને ચાલે છે અને ત્યાં નિરાકુર શાંતિ છે. તેનો અજાણપણ હોવાને લીધે પોતાના જ જ્ઞાનમાં રહેલા વેદનથી જીવ પોતે અજાણ હોવાને લીધે શુભાશુભ પરિણામમાં કોઈને કોઈ પરિણામના રસ લે છે, એની અપેક્ષા રાખે છે. કાલના સ્વાધ્યાયમાં એ વાત લીધી હતી કે છેવટે કાંઈ નહીં તો આત્મ સ્વરૂપમાં જે વિકલ્પ છે એ વિકલ્પમાં એને રસ પડે છે. બીજા વિકલ્પ મને અત્યારે નથી થતા, પણ સ્વરૂપ ચિંતવનના વિકલ્પ છે એ સારા વિકલ્પ છે, મને એમાં રસ આવે છે અને એની અપેક્ષા કરે છે જીવ. બીજા જીવોને સ્વરૂપ ચિંતવન થાય સામાન્ય જીવોને એને તો સ્વાનુભવનો અવસર નથી, પણ સ્વરૂપ સન્મુખ થયેલા જીવને મોક્ષો સમ્યક તો સન્મુખ થયો હોય એટલે કે એને જ્ઞાન સ્વરૂપે આત્મા લક્ષગોચર થયો હોય, જ્ઞાન લક્ષણે ઉપયોગ લક્ષણે ભાવ ભાષણ થયું હોય તો પણ જ્યાં સુધી સ્વરૂપ ચિંતનના વિકલ્પ ઉપર વજન છે ત્યાં સુધી, અને એ વિકલ્પો ભલે આત્મ સ્વરૂપ નિશ્ચય નયના પક્ષવાળા હોય તો પણ વિકલ્પની ઉપેક્ષા થઈને પુરુષાર્થ તીવ્ર થતા વિકલ્પની ઉપેક્ષા થઈને જ્યાં સુધી સ્વરૂપની સ્વભાવની અપેક્ષામાં ન આવે ત્યાં સુધી નિર્વિકલ્પ સમ્યક દર્શન અને સ્વાનુભવ થતા નથી, ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ ચાલુ રહે છે. સમ્યક દર્શન થતું નથી એટલે કે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ ચાલુ રહે છે. એ પર્યાય દ્રષ્ટિનો આત્યંતિક વિયોગ એટલે એ પર્યાય દ્રષ્ટિનો આત્યંતિક નાશ થવો ઘટે છે તો જ સમ્યક દ્રષ્ટિ થાય, એ વિષયનું પ્રતિપાદન આપણા ચાલતા સ્વાધ્યાયમાં આવે છે. અહીં સુધી કે શુભાશુભ પરિણામ દ્વારા સાતા અસાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન, દેહાદિને રાગાદિથી ભિન્ન અને પોતાના સ્વરૂપની મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચળ સ્વભાવરૂપ પરિણામ ધારા છે એ આત્મામાં છે. શુભાશુભ પરિણામથી બીજી પરિણામ ધારા કઈ છે કે જ્ઞાનનો ક્ષયોક્ષમ છે એ પણ એક ક્ષણવર્તી પર્યાય છે, એ ભલે શુભરૂપ કે અશુભરૂપ ન હોય પણ તે છે એક ક્ષણનું અનિત્ય પરિણામ છે, જે ચલ સ્વભાવ રૂપ છે, ચલિત છે. જ્યાં સુધી દ્રષ્ટિ ચલિત પદાર્થ ઉપર હોય ત્યાં સુધી તે નિશ્ચલ થઈ શકે નહીં. નિશ્ચલ થઈ શકે નહીં એટલે સ્થિર થઈ શકે નહીં. એ ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. સન્માર્ગનો અર્થ અહીંયા પુરુષાર્થ છે. ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા જે ક્ષણિક પદાર્થ છે તેની ગૌણતા, તેની અત્યંત ગૌણતા સ્વરૂપ લક્ષ્ય થયા સિવાય સંભવિત નથી. મૂળ શુદ્ધાત્મ સ્વરૂપ છે. ભાવભાષણમાં તેનું જેટલું મહિમાવંતપણું છે તેટલું મહિમાવંતપણું જ્ઞાનમાં પ્રતિભાસે નહીં, અને એ પ્રતિભાસતા સ્વરૂપ લક્ષ્યની ઉત્પત્તિ થાય નહીં. ત્યાં સુધી ક્ષણિક પરિણામમાં જે કાંઈ આકર્ષણ છે, રસ છે, એનું વ્યામો છે અને એની દ્રષ્ટિ છે, એ ખસે નહીં, એ ગૌણ થાય નહીં. અને પર્યાય આશ્રિત પરિણામ તો એવો જે પુરુષાર્થ, એવું જે વીર્યગુણનું પરિણમન, એ પરિણમન દિશા બદલીને સ્વરૂપ પ્રત્યે ગતિમાન થાય નહીં. સ્વરૂપ પ્રત્યે ગતિમાન થયેલા પુરુષાર્થનો, અત્યંત પુરુષાર્થનું જે પરાક્રમ છે, એ પરાક્રમ દ્વારા ચલ સ્વભાવરૂપ પરિણામ ધારાની દ્રષ્ટિનો અભાવ થાય છે, એટલે આત્યંતિક વિયોગ થાય છે, એટલે સંપૂર્ણપણે પર્યાય દ્રષ્ટિનો અહીંયા નાશ થાય છે. એમ કરીને પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મ સંયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરાંતથી જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે ચિંતનના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. એ પ્રકારે પર્યાય દ્રષ્ટિ છોડીને આત્મા મૂળ સ્વરૂપે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય છે. 833 પત્રાંકમાં એ વાત લીધી છે કે આત્મા કેવો છે, શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ, એટલે કે ત્રિકાળ પરિપૂર્ણ પવિત્ર છે. ત્રણ વખત તો શુદ્ધ શબ્દ વાપર્યો છે. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ આત્મા છે. આત્મ સ્વરૂપની ભાવના ભાવે છે કૃપાળુદેવે, ત્યાં ત્રણ શબ્દો લીધા છે. એટલે પરમ પવિત્ર અને ચૈતન્ય સ્વભાવના પ્રકાશમય તે આત્મા છે. અનાદિથી કર્મના સંયોગે ઉદયના આશ્રયે પરિણમતો પરિણામમાં તે સકલંક પણ પ્રગટ કરે છે, દર્શાવે છે. કશાયનું કલંક ઉત્પન્ન થાય છે તે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પ્રકાશમય આત્માના લક્ષ્યે તેનાથી ઉપરામ થઈને એટલે વિરામ પામીને, જેમ કોઈ માણસ ચાલતો થાકી જાય તો એને બેસી જવું પડે કે સૂઈ જવું પડે, ઊભો પણ ન રહી શકે, એ એમ જે પરિણામને આકુલતા ચાલતા 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 એ આકુલતાથી જો થાક લાગે તો સહેજે સહેજે આકુલતાથી વિરામ લે, ઉપરાંત થવું એટલે વિરામ પામવો. જ્યાં સુધી આકુલતાનો થાક લાગે નહીં જીવને ત્યાં સુધી વિકલ્પના ધમ પછાડા બંધ થાય એવું નથી. ત્યાં સુધી વિકલ્પ જે સતત ધારાવાહીપણે ચાલુ રહે છે એ વિકલ્પ શાંત થાય એવું નથી. સહજપણે સહજ સ્વભાવે વિકલ્પો ક્યારે શાંત થાય કે એ વિકલ્પોમાં રહેલી આકુળતાનો થાક લાગે ત્યારે. એક પ્રશ્ન પૂછવા જેવો છે, કોઈ માણસને એમ કહો કે તમે આખો દિવસ ઠેકડા માર્યા તો થોડીક મિનિટોમાં થાકી જાય, કલાકો સુધી તો કોઈ ઠેકડા મારી ન શકે, પણ પ્રયોગ કરવો એને કરી દો, 5-15 મિનિટ 25-50 મિનિટમાં તો થાકી જાય, એમ આપણે ઠેકડા ન મારી શકીએ. આત્મા અનાદિનો વિકલ્પના ઠેકડા મારે છે અનંતકાળથી, એનો થાક કેમ લાગતો નથી? અહીંથી આયા, અહીંથી આયા, અહીંથી આયા, અહીંથી આયા, જે થાક લાગવો જોઈએ, જો કે અનંતકાળથી આ સ્થિતિમાં હોવા છતાં અને એ સ્થિતિમાં અનંત દુઃખ ભોગવતો હોવા છતાં થાકને સહન કરવાની શક્તિ પણ જીવની અનંત છે. અહીંથી પણ જો જીવની શક્તિ અને સામર્થ્ય ઉપર લક્ષ જાય તો એના અનંત સામર્થ્યનો વિશ્વાસ આવે એવું છે કે એની દુઃખ સહન કરવાની શક્તિ પણ અનંત છે. સાગરોપમના નારકીના દુઃખ ભોગવ્યા છે પીડાના, અને અનંતકાળમાં નિગોદના દુઃખ પણ પરિભ્રમણ કરતા પ્રત્યેક જીવે ભોગવેલા છે, અને અત્યારે પણ એક સેકન્ડ પણ વિકલ્પ ઉપશમ થતો નથી, એક સેકન્ડ પણ વિકલ્પ બંધ રહેતો નથી, અને સતત આકુલતા ભોગવે છે. છતાં પણ મૂળ સ્વરૂપમાં રહેલી જે અનંત શાંતિ, એ શાંતિ એવી ને એવી અકબંધપણે જરા પણ એમાં ઘસારો પહોંચ્યા વિના એ પદાર્થની શક્તિ કેટલી, શાંતિને ટકાવવાની શક્તિ કેટલી, અને આત્મ અવસ્થામાં દુઃખ હોવા છતાં અને દુઃખિત અવસ્થામાં તદાકાર એકાકાર તન્મય હોવા છતાં અને પોતાના શાંત સ્વરૂપને સર્વાંશે ભૂલી ગયો હોવા છતાં આ દુઃખ સહન કરવાની પણ એની શક્તિ અનંત છે. આમ નામ અનંતકાળ ચાલ્યો જાય છે. હવે જેને દુઃખથી છૂટવું હોય તેને એ કલંક સકલંક પરિણામોથી ઉપરામ થઈને એનાથી થાકીને જેમ ઉપશમિત થવાય, ઉપશમ થવું એટલે જેમ શાંતિમાં ઠરાય, શાંત સ્વરૂપમાં શાંત પરિણામે શાંત ભાવે ઠરી જવાય એને ઉપશમિત થવાય એમ કહે છે. એવું એમ થવાને મહાત્માઓની શિક્ષા છે. છેલ્લું વચન એટલું છે, મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે કે હે જીવ, તું તારામાં રહેલી આત્મ શાંતિને ભોગવ, આ આકુલતાને ભોગવવું તને યોગ્ય નથી, તને ગમતું પણ નથી, પણ રસ્તો અજાણ્યો હોવાથી શાંતિના રસ્તે તું ચાલી શકતો નથી. જેમ ઉપશમિત થવાય જેમ ઉપશમિત થવાય એટલા માટે સંક્ષેપમાં લખવું પડે છે કે એ ઉપશમ થવાની સ્થિતિ આવે એ પહેલાનો જેટલો ક્રમ છે તેટલો ક્રમ સાચવવો પડે. એક પરિભ્રમણની ચિંતાથી માંડીને એ ચિંતાથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી માંડીને અને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરીને જેટલો આગળનો ક્રમ છે એટલો ક્રમ સચવાય, કોઈ પણ ભોગે સચવાય તો ઉપશમ થવાનો અવસર આવે. તો જેમ ઉપશમિત થવાય તેમ, જેમ એટલે ગમે તેમ નહીં, એનો પણ એક નિયત ક્રમ છે અને તદ અનુસાર એ ક્રમને સાચવવા માટે પણ એક કૃપાળુ દેવના વચનામૃતમાં 157 આંકમાં ડાયરીનો એક અંશ છે. એ અંશ ધ્યાન દેવા જેવું છે. ભલે તને વસનું લાગે, કેવું લાગે, સહન ન થાય એવું વસનું લાગે, પણ એ જ ક્રમમાં પ્રવર્ત. ક્રમ ઉપર કેટલું વજન છે, પાનું છે 235, 157 અંકનો ત્રીજા વિભાગમાં પેરેગ્રાફ શરૂ થાય છે, ત્યાંથી છે ઉપરની 5 મિનિટ છોડીને. ભલે તને વસનું લાગે પણ એ જ ક્રમમાં પ્રવર્ત, ખચિત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત. અવશ્ય ગમે તેમ ક્રમ છોડીને પ્રવર્તીશ નહીં, ગમે તેટલું કરીશ ક્રમ છોડીને પ્રવર્તે, પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાયની ક્રિયાકાંડ નિષ્ફળ જશે. સાધન બાર અનંત કયો તદપિ કછો હાથ હજુ ન પડ્યો. બિન સદગુરુ કોઈને ભેદ લહે, એમ શા માટે કહ્યું કે જે સદગુરુ છે તે ક્રમથી સિદ્ધિને પાયમાં છે. જેને શાંતિ ઉપલબ્ધ કરી છે, જેને આત્માનંદની ઉપલબ્ધિ થઈ છે, એવા જ્ઞાની પુરુષ એ જે ક્રમને સમજે છે એ ક્રમથી તે અનુભવ સિદ્ધ એવી શાંતિને પ્રાપ્ત થયા છે. અને કોઈ પણ યોગ્યતામાં ઉભેલા મનુષ્ય જીવને આ ક્રમ ઉપર કેવી રીતે ચડાવવો અને એ ક્રમમાં કેવી રીતે આગળ લઈ જવો એવી નિપુણતા, એવી કુશળતા આત્મજ્ઞાની સત્પુરુષમાં અને સદગુરુમાં હોય છે. જેમ કોઈ રોગનો એક્સપર્ટ ડોક્ટર હોય એ ગમે તે સ્ટેજમાં આવેલા રોગને ઠીક કરી જાણે અને તંદુરસ્તીમાં લઈ આવે તો એ ડાક્ટર સાચો, રોગ ન મટાડે તો એ ડાક્ટર ડાક્ટર તરીકે સાચો નહીં. એ દ્રષ્ટાંતમાં તો નિષ્ફળતા પણ મળે. અહીંયા એવું નથી, અહીંયા સત્પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે કોઈ જીવ અંતરની ભાવનાથી આત્મકલ્યાણ અર્થે આવે અને શ્રી ગુરુ એને ક્રમથી આગળ ઉઠાવે અને એનું આત્મકલ્યાણ ન થાય એવું બને નહીં, ત્યાં અહીંયા નિષ્ફળતાનો અવકાશ નથી. કેમ કે ઉપાદાનની તૈયારી છે અને માર્ગ પ્રાપ્ત જ્ઞાની પુરુષ એ માર્ગ સમજાવી શકે છે, એ માર્ગ દેખાડી શકે છે. દેખાડી શકે શું છે, એ માર્ગે કાંડો પકડીને એને ખેંચી શકે છે, પણ ખેંચાવા તૈયાર હોય તેને. જો પોતે જ ખેંચાવા તૈયાર ન હોય એનો તો ઉપાય નથી. વાસ્તવિકપણે એવો પ્રસંગ બને ત્યારે એ જીવને એવો જ અનુભવ થાય છે કે હું એક સંસાર સમુદ્રમાં જેમ કોઈ પાણીના પ્રવાહમાં તણાતો માણસ હોય એમ સંસાર સમુદ્રના આકોતાના દુઃખના પ્રવાહમાં ડૂબતો તણાતો એવો જીવ હતો. કાંડો પકડીને મને કિનારા ઉપર મૂકી દીધો છે એવો એને ભાસ થાય છે. એ પ્રકારે ક્રમમાં લઈ આવે છે. એ ક્રમથી જે અજાણ્યા છે એને એ ક્રમનો પોતાને ખબર નથી તો બીજાને તો કેવી રીતે લઈ આવે. ખચિત કરીને એ જ ક્રમમાં પ્રવર્ત, દુઃખને સહન કરી એટલે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાને સહન કરી, ક્રમની સાચવણીના પરિશ્રમને સહન કરી. ક્રમ સાચવતા તને આકરું લાગે તો એ પણ સહન કરીને તને તારે પ્રકૃતિ સ્વભાવમાં અનુકૂળતા ન પડતી હોય તો એ પણ સહન કરીને, મને નહીં ફાવે એ નહીં ચાલે, અહીંયા તારું ફાવવું નહીં ફાવવું એક કુર મૂકી દે, હું તો આમ ટેવાયેલો છું ને આમ વિચારવા ટેવાયેલો છું ને આમ વાંચવા ટેવાયેલો છું એ પણ નહીં ચાલે. જે રીતે તને ક્રમ સાચવવાનું કહે તે ક્રમની સાચવવા સાચવતા તને કઠણ પડે અસહ્ય પરિસ્થિતિ લાગે તો તેને પણ સહન કરીને, અનુકૂળ પ્રતિકૂળ ઉત્સર્ગને સહન કરીને, અનુકૂળતા પણ ઉપસર્ગ છે હો, જો બે વાત લીધી છે, અનુકૂળ ઉપસર્ગ અને પ્રતિકૂળ ઉપસર્ગને સહન કરીને. આમ તો શું છે, આપણે બધા ખોટું સમજીએ છીએ, મિસકોન્સેપ્ટ છે આપણો. પ્રતિકૂળતા છે ને એ ઉપસર્ગ છે, એટલે પ્રતિકૂળતાને આપણે ઈચ્છતા નથી અને અનુકૂળતાને હંમેશા હંમેશા ઈચ્છીએ છીએ. પણ આજે ભૂલી જાય છે કે સૌથી વધારે ફસામણ અનુકૂળતામાં છે. દુઃખમાં આત્મકલ્યાણ સાંભળવું બહુ સહેલું છે, અનુકૂળતા હોય ત્યારે આત્મકલ્યાણ સાંભળવું સંભાળવું એ ઘણું કઠણ છે. આત્માર્થી તો પ્રતિકૂળતાને ઈચ્છે છે, અનુકૂળતાને તો ઈચ્છતા નથી પણ પ્રતિકૂળતાને ઈચ્છે છે. અને પ્રતિકૂળ સંયોગોમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં આત્માર્થને સાધવું એ આત્માર્થીનું ગૌરવ છે, ખરેખર એનું ગૌરવ છે. પ્રતિકૂળ સંયોગ મુખ્યપણે પાપના ઉદય કાળે હોય છે, અનુકૂળ સંયોગ પુણ્યના ઉદય કાળે હોય છે. અનાદિથી ભ્રાંતિ પામેલો જીવ પુણ્યને ઈચ્છે છે, પુણ્યના ફળને ઈચ્છે છે, કે મને અહીંયા ઠીક પડશે. આત્માર્થીની વાત જુદી છે, એ તો કોઈ પણ પરિસ્થિતિમાં ફસાયા વગર તું અચળ રહે, તારા ક્રમમાં તું ક્રમમાંથી વિચલિત થઈશ નહીં એમ કહેવું છે. અનુકૂળ પ્રતિકૂળ ઉત્સર્ગને સહન કરીને તું અચળ રહે એટલે ગમે તેવા લોભામણા પુણ્ય પ્રસંગો પુણ્યના ઉદયો આવે તો પણ એ ઉપસર્ગ સમજીને તારા ક્રમને સાચવજે. આત્મ ઉન્નતિનો પ્રશસ્ત ક્રમ કદી છોડીશ નહીં, આત્મ ઉન્નતિનો પ્રશસ્ત ક્રમ છે આ, એમાં અચલિત રહેજે. અત્યારે કદાપુ વસવું લાગશે નહીં ફાવે તને, એ રસ્તે ચાલ્યો નથી એ રસ્તે ચડ્યો નથી એટલે તને વસવું લાગશે, અધિકતર વસવું લાગશે, બહુ વસવું લાગશે કદાચ. તને એમ થાય આપણું કામ નહીં આમાં, આપણે નહીં કરી શકીએ કે એમ મૂંઝાવાની જરૂર નથી. પણ પરિણામે તે વસવું સમૂહ થશે. જો કેવું એલિટ્રેશન લીધું છે, એમાં કાઢી નાખો, કાઠિયાવાડી ભાષા છે ને સમૂહ સૂત્ર ઉતરી ગયો એમ કે તો કે વસમો સમૂહ થઈ પડશે તને. અત્યારે ભલે તને વસમો લાગે પણ એ વસમો છે એ સમૂહ થશે. ઘેરામાં ઘેરાઈશ નહીં, કદાચ માનપાન મળે, ઘણા અનુકૂળ સંયોગો મળે, એ ઘેરામાં ઘેરાઈશ અને ફરી ફરી કહું છું ઘેરાઈશ નહીં, નહીં તો દુઃખી થઈશ. દુઃખી થઈશ અને પશ્ચાતાપ કરીશ. પશ્ચાતાપ કરવાનો વારો આવશે. એ કરતા એમ કરવું પડે તે કરતા અત્યારથી આ વચનો ઘટમાં ઉતાર, અત્યારથી જ આ વાતને અંદરમાં ઉતાર. મારે ક્રમથી આગળ વધવું છે. ગમે તેમ મારી મનમાની રીતે સ્વચ્છંદે આગળ વધી શકાશે નહીં. એ વાત લક્ષ્યમાંથી ક્યારે પણ ખસવી જઈએ નહીં. વિજય હશે, દૂર ગયો હશે, તેટલી પાછા આવવાનો પરિશ્રમ વધશે, પાછા આવતા વસમોને કઠણ લાગશે અને નવી વિતમણા ઉભી થશે. એવું ન થાય એટલા માટે આ વાત છે. એ આ વચનો ઘટમાં ઉતાર, પ્રીતિપૂર્વક અંતરમાં ઉતાર, ઉત્સાહ લાવીને નાની ના માર્ગે ચઢ, નહીતર બધો પરિશ્રમ માથે પડશે એટલું નહીં પણ ઉલટાનો વિટમણાનું કારણ થશે. ઘણી વાતનું માર્ગદર્શન ઠામ ઠામ આપેલું છે. અહીંયા પણ એમ કહે છે કે જેમ ઉપશમિત થવાય, ટુકડો તો નાનો છે, જેમ આત્મ સ્વરૂપમાં શાંત ભાવે સ્થિર થવાય, તો જેમ કેમ, જેમ એટલે કેમ, જેમનો અર્થ શું, કે જે ક્રમથી પ્રવેશ કરીને આત્મ શાંતિ સુધી પહોંચી શકાય તે ક્રમથી, બીજી રીતે ચાલે નહીં. એમાં શેરો શેરાની રીતે થાય, શેરો બીજી રીતે થાય નહીં. તે ઉપયોગમાં, ઉપયોગ એટલે તે પ્રકારની સાવધાનીમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય, અનંત ગુણોના પરિણામ, અનંત સુખધામ એવા આત્મામાં આકર્ષિત થઈને કેન્દ્રિત થાય અને અચલ થવાય, સ્થિર થવાય. તે જ લક્ષ કરવા યોગ્ય છે. લક્ષ એટલે તે જ જ્ઞાનમાં એ પ્રકારે આવવું જોઈએ કે જેનું સ્મરણ પણ કરવું પડે નહીં. લક્ષનો અર્થ એ છે, જેમ વેપારીને વેપારમાં નફાનું લક્ષ છે એનું સ્મરણ ન કરવું પડે કે મારે નુકસાન કરવું નથી ને નફો કરવો છે, એવું લક્ષ, એવું વિચાર ન કરવો પડે, એનું યાદ ન કરવું પડે, નહીતર ભૂલી જાય એવું ન બને. ગમે તે પ્રવૃત્તિ કરે, માલ ખરીદવા જાય કે માલ વેચવા જાય, હિસાબ કિતાબ લખે કે મૂડીની વ્યવસ્થા કરે, અને કારખાનું હોય તો બીજી 56 વાતો હોય, લક્ષ એક જ રહે છે કે આમાંથી કમાવવું છે ને ખોવું નથી. તેમ આ જ વાતનું લક્ષ થઈ જવું જોઈએ, એટલે એનું સ્મરણ કરવું પડે એવી પણ સ્થિતિ ન હોય, એ પ્રકારે જ્ઞાનમાં આ વાત ઘર કરી જવી જોઈએ. તે જ ભાવના નિરંતર રહેવી જોઈએ અને વિકલ્પ આવે તો તે જ ચિંતવના થવી જોઈએ. અને એમ થતાં તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે અને એ પ્રકારે સહેજે સહેજે એવા પરિણામ રહે. કૃત્રિમતા કરવી પડે નહીં, તાણી ખેંચીને પરાણે પરાણે કરવું પડે એ કાર્યમાં કદી પ્રેમ ને ઉત્સાહ હોય નહીં, અહીંયા એ પ્રકાર તો હોવો ઘટતો નથી. સહજ પરિણામ રૂપ સ્વભાવ, પરિણામ સ્વભાવ થઈ જવો જોઈએ, સ્વસત્તા અવલંબનશીલ પરિણામ થઈ જવા જોઈએ. જુઓ, પરસત્તા અવલંબનશીલ પરિણામ પણ સહેજે સહેજે ચાલે છે કે નહીં, વર્તે છે કે નહીં, તેનો પુરુષાર્થ કૃત્રિમ કરવો પડે છે. સહેજે એ બાજુનો પુરુષાર્થ છે. કેમ કે પર પદાર્થોની આધાર બુદ્ધિ છે અને પર પદાર્થમાં સુખ બુદ્ધિ છે, એટલે એ પરિણામો સહજપણે પરસત્તાનું અવલંબન કરે એવો એનો સ્વભાવ થઈ જાય. શીલ એટલે સ્વભાવ. એ પ્રકાર છૂટીને, એ પ્રકારથી નિવર્તીને પોતાના અનંત સુખધામમાં આકર્ષિત થાય બધા જ ગુણોના પરિણામ, અનંતે અનંત ગુણોના પરિણામ, અને સ્વસત્તા અવલંબનશીલપણું પ્રગટ થાય તેને સહજ પરિણામરૂપ સ્વભાવ કહેવામાં આવે છે. દ્રવ સ્વભાવની વાત નથી અહીંયા, સહજ પરિણામરૂપ સ્વભાવ થવો ઘટે છે, કરવા યોગ્ય છે, અને સર્વ મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. અનંતાજ્ઞાનીઓની નામ લઈને કોઈ પણ જ્ઞાનીની વાત લઈએ તો પણ અનંતાજ્ઞાનીઓની એક જ વાત છે, એમ આત્મામાં અવધારવું. કેમ કે સર્વજ્ઞાની મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. તે સન્માર્ગની ગવેષતા, હવે આત્માર્થી જીવની વાત કરે છે, એવા સન્માર્ગની ગવેષતા. ગવેષતા એટલે બહુ પર્ટિક્યુલર સેન્સ છે આની અંદર, ગવેષણામાં. આમ તો જ્ઞાન પ્રધાન વાત છે, ગવેષતા એટલે જાણતા. પણ જાણતા શબ્દ નહીં વાપરતા કૃપાળુદેવે, ગવેષતા શબ્દ વાપરે છે અનેક જગ્યાએ. અંતરખોજપૂર્વક, અંતરશોધપૂર્વક જેનું જ્ઞાન થાય છે એને ગવેષણા કહેવામાં આવે છે. એમાં ઊંડાણ હોય છે, વિશાળતા હો વા ન હો પણ એની અંદર તાત્વિક ઊંડાણ રહેલું હોય છે. એવા સન્માર્ગને ગવેષતા એટલે શોધ કરીને જાણતા, પ્રતીત કરવા ઈચ્છતા. આત્માર્થી કેવા હોય છે એનું વર્ણન ચાલે છે કે તે સન્માર્ગને ગવેષતા, તે સન્માર્ગની પ્રતીત કરવા ઈચ્છતા અને તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા, એની પ્રાપ્તિ કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રમ નિર્ગ્રંથ ગુરુ, પરમ દયામય ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર, સન્માર્ગને સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. કેવી સરસ માર્ગદર્શન આપ્યું છે. આત્માની સુખશાંતિનો સન્માર્ગ, એ સન્માર્ગને ગવેષતા એવા આત્માર્થીજનને, પ્રતીત કરવા ઈચ્છતા એવા આત્માર્થીજનને, કેમ કે હજી આત્માર્થી છે, પ્રતીત થાય જ્ઞાની થાય છે, અને તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા પ્રાપ્તિની ઈચ્છાવાળા એવા આત્માર્થી જન્મે. ઈચ્છાનો અર્થ આ સ્થળે ઉપર ઉપરની ઈચ્છા થાય છે એવો ન લેવો. અંતરની ભાવનાથી ઉત્પન્ન થયેલી ઈચ્છા લેવી, એ ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે જીવ ન તો અનુકૂળતામાં ફસાય કે ન તો પ્રતિકૂળતામાં ખેદાય અને ફસાય. એવા આત્માર્થી ધનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, કેવા દેવ લીધા? દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્ર, ચાર પદ લીધા છે ભક્તિ માટે. સત્પુરુષની ભક્તિ તો એમણે ઠામ ઠામ સ્થાપિત છે, અહીંયા ચાર પદ લીધા છે. પરમ વિતરાગ સ્વરૂપ દેવ, જે દેવને અનંતમાં અંશે પણ રાગનો સદભાવ નથી અને તેથી રાગની કોઈ ક્રિયા કે રાગ થાય એવું કોઈ લક્ષણ અંતરબાહ્ય જેમના સ્વરૂપમાં નથી, અંતરંગમાં તો નથી પણ બહારમાં પણ એવો પ્રકારને એવો દેખાવ ન હોય કે જે રાગ વર્ધક થાય, રાગનો ઉત્પાદક થાય. અત્યારે છેલ્લા 2500 વર્ષથી એવા વિતરાગ દેવની સજીવન મૂર્તિનો કાળ સમાપ્ત થઈ ગયો છે. કેવળ જ્ઞાની પરમાત્માને વિધિ માનતા છેલ્લા 2500 વર્ષથી બંધ છે, પણ તેમના જેવી જ જીન પ્રતિમાનું સ્થાપન છે કે જે જીન પ્રતિમામાં અનંત વિતરાગતા, છલકતી વિતરાગતા જોવામાં આવે છે. એમની પરમ શાંતતા, એમની જે અનંત શાંતિ છે એ પણ સારી રીતે પ્રદર્શિત થાય છે. એમના પરિણમનનું નિરવશેષ અંતર્મુખપણું એ પણ દર્શન કરતા જ સુપ્રતીત થાય એવું છે અને પ્રત્યક્ષ સ્વસંવેદનમય પણ એમના જ્ઞાનનું એ પણ અવલોકવા જેવું છે, ના અવલોકનમાં આવતું હોય તો. અવલોકવું એટલે વિચારવું નહીં, અવલોકવું એટલે વિઝ્યુઅલાઇઝ કરવું, વિઝન એનું આવવું જોઈએ. એનું નામ જિનેન્દ્ર દર્શન છે. એ પરમ વિતરાગ સ્વરૂપ દેવ છે. મંદે તદગુણ લબ્ધે, તેમના તેવા જ ગુણોની પોતાના આત્મામાં પ્રાપ્તિ એટલે પ્રગટપણું થાય તે અર્થે તેમની ભક્તિ અને વંદના થવી ઘટે છે. એ પરમ વિતરાગ સ્વરૂપ દેવ સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પ્રહ નિર્ગ્રંથ ગુરુ, ગુરુ કેવા હોવા જોઈએ? જે અંતર બાહ્ય જેને ગ્રંથિ ન હોય, અંતરમાં મૂળ આદિ વિભાવ પરિણામોની ગ્રંથિ ન હોય અને બહારમાં સર્વ પ્રકારના સર્વસંગ પરિત્યાગી ભાવલિંગી દિગંબર નિર્ગ્રંથ ગુરુ હોય, કે જે પોતાના સ્વરૂપમાં નૈષ્ઠિક એટલે સ્થિર હોય, સ્વરૂપ નૈષ્ઠિકમાં સ્વરૂપમાં સ્થિર થયેલા હોય અને જેને એક પરમાણુ માત્રની પણ સ્પૃહા ન હોય. જો આ વિતરાગ પરમાત્માનો માર્ગ છે એ એવા પ્રકારનો છે કે જે માર્ગ ચાલનાર કદી કોઈને બોજારૂપ થતા નથી. માર્ગ ચાલનાર ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિથી માંડીને નિગ્રંથ ગુરુ છદ્મસ્થ અવસ્થા સુધી માર્ગે ચાલનાર છે. એમાં 7મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી તો નિર્વિકલ્પ દશા છે, એટલે કોઈ બાહ્ય પ્રવૃત્તિ અને બાહ્ય પ્રકાર ત્યાં છે નહીં. 4થે 5મે ગુણ રહેલા ગ્રહસ્થ જ્ઞાની પણ કદી પણ કોઈની સ્પૃહામાં આવતા નથી, કદી પણ કોઈની સ્પૃહા રાખતા નથી. કોઈ પણ પ્રકારની સ્પૃહા હોય ત્યાં સુધી જ્ઞાન દશા હોતી નથી. અને છઠ્ઠા ગુણ સ્થાનથી સર્વસંગ પરિત્યાગી થાય છે અને દેહને આહાર પાણીની અલ્પ આવશ્યકતા છે. એક વખત આહાર પાણી, ક્વચિત, રોજ લઈએ એવું કઈ બંધાયેલા નથી, તો પણ એની વાંછા કે એની યાચના જેને નથી એટલે એની સ્પૃહા નથી. સ્પૃહા નથી માટે ઉદ્દેશ્ય આહાર લેતા નથી. એમના નિમિત્તે કોઈ પણ રીતે વ્યવસ્થા કરાયેલો આહાર મુનિરાજ લેતા નથી. પ્રાણ જાય તો પણ ઉદ્દેશ્ય આધા કર્મી આહાર છઠ્ઠા ગુણ સ્થાને મુનિરાજ લે નહીં. જે પોતે તો આરંભ સમારંભથી નિવૃત્ત થયા છે પણ પોતાના નિમિત્તે બીજી કોઈ વ્યવસ્થા સ્વીકારતા નથી, એટલે સમાજ ઉપર કોઈના ઉપર પોતાનો બોજો આવવાનો સવાલ નથી. અને કોઈ એવો અગાઉથી ઇન એડવાન્સ પ્રોવિઝન રાખે તો એનો એ સ્વીકાર કરતા નથી, અમારે ન ખપે એવા નિષ્પ્રણ હોય છે. સ્વરૂપ નિષ્ઠિક, નિષ્પ્રણ, નિર્ગ્રંથ ગુરુ, તેમની ભક્તિ કરવા યોગ્ય છે. અહીંયા એ વાત છે, જ્યાં સુધી સન્માર્ગની સંપૂર્ણતા ન થાય ત્યાં સુધી, એટલે જ્યાં સુધી સાધકની વિકલ્પ દશા રહે ત્યાં સુધી સ્વરૂપ નૈષ્ઠિક, નિષ્પ્રણ, નિગ્રંથ ગુરુ હોય છે અને સજીવન મૂર્તિ એવા જ્ઞાની પુરુષ હોય તો તે પણ નિષ્પ્રહ જ હોય છે. સ્પૃહા રાખે, અપેક્ષા રાખે તે જ્ઞાની નહીં અને જ્ઞાની હોય એને સ્પૃહા હોય નહીં. એવા નિગ્રંથ ગુરુ પરમ દયાનો ધર્મ વ્યવહાર, જે કરુણાના સાગર છે, કરુણા સિંધુ અપાર, કોઈ પણ પ્રકારના ભેદભાવને રાખ્યા વગર આ મારો ભક્ત છે, કેમ કે મારી સ્તુતિ કરે છે, મને અનુકૂળ વર્તે છે, માટે મારો છે, એમ કદી જે જોતા નથી, એવો ભેદ જેને નથી. પ્રતિકૂળ વર્તે છે, પ્રતિપક્ષમાં નિંદા કરે છે, માટે મારો નથી, એવો ભેદ જોતા નથી. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, કૃપાળુદેવનો વચનામૃત છે ને. જગતમાં કોણ બાકી રહ્યું? અનુકૂળ ભક્તો થાય એટલો જગતને, બાકી પ્રતિકૂળ રહે એ જગતને એમ છે જગત? અરે જગતમાં તો બધા ભવ્યો અભવ્યો બધા આવી જાય છે, એવી વિશાળ જેની દ્રષ્ટિ છે. તેથી જે પરમ દયામૂળ જેનો ધર્મ, ધર્મ વ્યવહાર, પરમ દયામૂળ ધર્મ ન લીધો, ધર્મ વ્યવહાર લીધો, જેનો વ્યવહાર ધર્મ પણ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ પણ પ્રાણીને મનથી, વચનથી, કાયાથી કરવાનું કરાવવું અનુમોદનાથી કિંચિત માત્ર પણ દુઃખ ન હો એવો પરમ દયામૂળ ધર્મ વ્યવહાર, તે પણ પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. હવે સત્શાસ્ત્રની પરિભાષા કરે છે. સત્શાસ્ત્ર કેવા? જેની ઉપાસના ને ભક્તિ કરવી હોય. પરમ શાંત રસ રહસ્ય વાક્યમય હોય તેવા, જેના વાક્યોમાં, વચનોમાં, કથનોમાં પરમ શાંત રસ પ્રગટ થાય એવું રહસ્ય ભરેલું છે. રહસ્ય એટલે સિક્રેટ, ઉપર ઉપરથી વાંચે તો ન સમજાય, પણ એનું રહસ્ય પકડી શકવાની યોગ્યતા હોય તો એ પકડનારને પોતાના પરમ શાંત રસનું પ્રાગટ્ય પ્રગટપણે અનુભવ ગોચર થાય. એવું જે વચનોમાં જે વાક્યોમાં નિમિત્તત્વ રહેલું છે એવું દૈવત રહેલું છે. લ્યો ઠીક, શાસ્ત્ર વચન એ વચનમાં એવું દૈવત રહેલું છે અને એનો પુરાવો ગોતવા જવો પડે એવું નથી. આ વચનામૃત ગ્રંથ પોતે જ એનો પુરાવો છે કે એ વચનોમાં એવું દૈવત રહેલું છે, એવી તાકાત રહેલી છે. દૈવત કાઠિયાવાડી શબ્દ છે કે આત્માના પરમ શાંત રસને ના રહસ્યને સંઘરીને પડેલા એ વચનો છે. અને જો યોગ્યતા હોય તો આત્મા એમાંથી પોતાના સ્વભાવના શાંત રસને પ્રગટ કરી શકે છે. એવા સત્શાસ્ત્રો આત્મારથી જીવે સન્માર્ગની સંપૂર્ણતા ન થાય ત્યાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, અત્યંત ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. દેવ ગુરુ ધર્મ અને શાસ્ત્રની ઓળખાણ હોવી જોઈએ તો સાચી ભક્તિ આવે. ઓળખાણ હોય તો સાચી ભક્તિ આવે. સાચી ભક્તિ આવે એટલે પરમ ભક્તિ આવે. ઓઘે ઓઘે એવી પરમ ભક્તિ ના આવે. ઓળખાણથી જે રસ આવે અને મહિમા, ઓળખાણથી મહિમા આવીને જે રસ આવે એ વગર ઓળખાણે ઓઘે ઓઘે આવી શકે નહીં, એ વસ્તુ સ્થિતિ છે. એટલે ખાલી દેવગુરુ શાસ્ત્ર શબ્દ નથી લીધા, એમના સ્વરૂપનો નિર્દેશ કરીને દેવગુરુ શાસ્ત્રની વાત કરી છે. પરમ ભક્તિ વડે વાસવા યોગ્ય છે જે આત્માના કલ્યાણના પરમ કારણો છે, અથવા આત્મ કલ્યાણમાં એ પરમ નિમિત્તભૂત થાય એવા છે, એવું નિમિત્તત્વ ત્યાં રહેલું છે, એ એમનો ધર્મ છે. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી આ પત્ર સંક્ષેપીએ છીએ. એક સ્મરણ આવ્યું છે એક ગાથાનું, અને એ સ્મરણ અત્યારે સ્મરણને સંપ્રાપ્ત થયું છે. જુઓ સહજતા, એ ગાથા લખીને આ પત્ર પૂરો કરે છે. ભીષણ મર ગઈએ, તિરજ ગઈએ, કુદેવ મણ ગઈએ, પત્તોસી તીવ દુઃખમ ભાવહી જીન ભાવના જીવ. ભયંકર નરક ગતિમાં, ભયંકર તિર્યંજ ગતિમાં અને માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં, હે જી તું તીવ્ર દુઃખને પામ્યો. દેવગતિમાં પણ તીવ્ર દુઃખને પામ્યો એમ કહે છે. માઠી દેવ ગતિ, આ ભૂતડા થાય છે ને, વ્યંતર ભૂત પલિત બધી માઠી દેવ ગતિ છે. બહુ દુઃખી હોય છે એ જીવો, જે ટીખળ કરે છે એમથી કહેતા ભૂત વળગ્યો, ફલાણું વળગતું ફળગતું નથી. પણ એવા નીચી કોટીના દેવો ભટકતા હોય છે, જેમ નીચી કોટીના મનુષ્ય હોય છે જે દેડ ભંગી ચમાર વગેરે જાતિમાં ઢોરને, મરેલા ઢોરને કાપતા અને એક પ્રકારના ચામડાના જે વ્યવસાય કરતા હોય છે, એનું આયુષ્યમાં એમ જ પૂરું થાય. અનંત અનંત જીવોની હિંસાયુક્ત પ્રવૃત્તિના વ્યવસાયમાં અમૂલ્ય એવો મનુષ્ય દેહ પૂરો થતો હોય છે, એમ આવી માઠી ગતિને પ્રાપ્ત થયેલા, કેમ કે ઊંચી ગતિમાં તો સમ્યક દ્રષ્ટિ દેવો જાય છે, મિથ્યા દ્રષ્ટિ જીવો દેવ થાય એટલે માઠી ગતિમાં જાય છે. માઠી ગતિમાં આ નીચે પણ જાય છે જે વ્યંતર જ્યોતિષ અને ત્રીજા જે નારકીમાં, પહેલી નારકીમાં જાય છે એ બધા માઠી ગતિમાં તથા માઠી મનુષ્ય ગતિમાં. હે જીવ તું દુઃખને પામ્યો, ઘણા દુઃખને પામ્યો, માટે હવે તો જીન ભાવના, ભાવ જીન ભગવાન કે જે પરમ શાંત રસે પરિણમીને સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપ ચિંતનના અને ભાવના, તું ચિંતવ એ ભાવના ભાવ, જીન ભાવના ભાવ, જેવા જીનેશ્વર દેવ છે તેવો જ થવાની ભાવના ભાવ, તેવી ચિંતવના કર કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય, એ ભાવના, એવા પ્રકારે ભાવ, એવી જાતની ભાવના ભાવ કે જેથી આ સર્વ દુઃખોનો સર્વથા ક્ષય થાય અને પોતાના પરમ અવ્યાબાધ સ્વરૂપમાં રહેલી સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય, એ પ્રકારે આ ગાથામાં ભાવના ભાવવાનો ઉદ્દેશ છે. આ પ્રકારે છેલ્લે આ પત્રની અંદર બહુ મહત્વપૂર્ણ વિષયોનું પ્રતિપાદન કરીને આ પત્ર સમાપ્ત કરેલો છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
આહો આહો શ્રી કૃષ્ણ.